જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની 320મી ગાથા આપણે શરૂ કરી છે. એનો ગાથાર્થ કર્યો છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પણ આપણે કરી છે અને ભાવાર્થ આપણે કરી રહ્યા છીએ. ભાવાર્થમાં આગળ વધીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે 320મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન શું કહે છે કે જેમ આંખ છે, નેત્ર છે, એ માત્ર જોવાલાયક પદાર્થો, જે દ્રશ્ય પદાર્થ છે, જે દેખાય છે આંખ દ્વારા, એવા પદાર્થોને એ જુએ છે. આંખથી જે દેખાય એને આંખ માત્ર જુએ છે, દેખે છે, પણ આંખ કાંઈ કરતી નથી. નેત્ર છે એ જુએ છે, પદાર્થોને દેખે છે, પણ એ પદાર્થોને કરતું નથી કે પદાર્થોને ભોગવતું પણ નથી. આ દ્રષ્ટાંત અને એના ઉપરથી સિદ્ધાંતની વાત એ સમજાવી કે એવી રીતે જ્ઞાન પણ કાંઈ કરતું નથી કે કાંઈ વેદતું નથી, એ અકારક અને અવેદક છે, પણ એ દેખે છે, જાણે છે. કોને જાણે છે? સર્વને જાણે છે. જ્ઞાન કર્મના બંધને પણ જાણે છે, મોક્ષને પણ જાણે છે, કર્મના ઉદયને પણ જાણે છે, નિદ્રાને પણ જાણે છે. એટલે જ્ઞાન માત્ર જાણવાવાળું છે, જ્ઞાન કાંઈ કરવાવાળું નથી કે જ્ઞાન કાંઈ ભોગવવાવાળું નથી. આ મૂળ વાત છે. આ વાતને બરાબર યાદ રાખવાની છે અને એને વારંવાર ચિંતવન મનન દ્વારા એને આત્મસાત કરવાની છે કે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, તો હું જ્ઞાન કરું, પણ કાંઈ હું કોઈનું કાર્ય કરું અથવા તો કોઈને હું વેદું એ તો શક્ય જ નથી. આ કર્મના ઉદય આવ્યા હોય એને હું ભોગવું કે જે કંઈ કર્મના ઉદયને કારણે સંયોગો આવ્યા છે એ સંયોગોમાં હું કાંઈ કાર્ય કરું એમ તો છે જ નહીં, કેમ કે પરના કામ એ કરી શકતો જ નથી. જેમ નેત્ર કોઈને કરતું નથી, કોઈને ભોગવતું નથી, માત્ર એ દેખે જ છે, એવી રીતે આ જ્ઞાન પણ કોઈનું કાંઈ કરતું નથી કે કોઈને એ વેદતું નથી, પણ માત્ર એ જાણે જ છે. આ વાતને બરાબર પકડવાની છે. આ ગાથા ઉપર કુંદકુંદાચાર્ય ભગવાને અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને બંને ટીકા લખી છે. તો બંનેની ટીકા સમયસાર શાસ્ત્ર છે. એ સમયસાર શાસ્ત્ર ઉપર ઘણા મહાપુરુષોએ ટીકા લખી છે. સમયસાર શાસ્ત્ર ઉપર ઘણા મહાપુરુષોએ ટીકા લખી છે. એમાંથી વર્તમાનમાં ભરતક્ષેત્રને વિશે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એ સર્વશ્રેષ્ઠ છે, અને જયસેન આચાર્ય ભગવાનની ટીકા પણ એટલી જ સુંદર છે. 320મી ગાથા ઉપર કુંદકુંદાચાર્ય ભગવાનને જે વાત લખી છે એ ગાથાનો ઘણો વિસ્તાર જયસેન આચાર્ય ભગવાને કર્યો છે. એમની તાત્પર્યવૃત્તિ ટીકાની અંદર એમણે જે ટીકા 320ની લખી છે એ અદ્ભુત છે. બધી ગાથાઓની ટીકા એમણે લખી છે પણ 320મી ગાથાની ટીકા અદ્ભુત છે, અને એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. એ બધો વિસ્તાર આપણે પછીથી લઈશું. અત્યારે આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા કરી રહ્યા છીએ અને એના ઉપરનું ગુરુદેવનું પ્રવચન એ બધું અત્યારે પહેલા કરીશું. તો ટીકા આપણે વાંચી છે અને એનો સામાન્ય અર્થ પણ કર્યો છે. ટીકામાં એમ કહેવામાં આવ્યું, અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં દ્રષ્ટાંત દ્વારા એ વાતને સમજાવી કે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત જુદું છે, ભિન્ન છે. જે પદાર્થો છે એ જુદા છે અને આંખ છે તે જુદી છે, એ અત્યંત ભિન્ન છે. અને એમ એ અત્યંત ભિન્ન છે એટલે એને પદાર્થો સાથે, નેત્રને એટલે આંખને, કરવા કે વેદવાનો સંબંધ નથી. એ પદાર્થોને કરતું પણ નથી કે એ વેદતું પણ નથી. દ્રશ્ય પદાર્થને કરતું નથી કે દ્રશ્ય પદાર્થને વેદતું નથી. પણ જો એમ ન માનવામાં આવે અથવા તો એમ ન હોય તો પછી શું થાય? દ્રશ્ય પદાર્થને એ કરે અને દ્રશ્ય પદાર્થ જે છે એને ભોગવે. એટલે કે જેમ અગ્નિ છે એ અગ્નિને એ કરે, એટલે અગ્નિને નેત્ર કરે અને અગ્નિને નેત્ર ભોગવે. એટલે ઉદાહરણ પાછું આગળ વધારીને સમજાયું કે એવું જો ઊંધું માનવામાં આવે, એમ જો હોય તો સંધુક્ષણની માફક, એટલે કે જે અગ્નિ સળગાવનાર પદાર્થ છે એની માફક આ આંખ પણ એ અગ્નિ સળગાવનારી, અગ્નિને કરવાવાળી, અગ્નિને ચેતવનારી થઈ જાય. એટલે કે આંખ દ્વારા અગ્નિ પ્રગટાવી શકાય. અને એ જ રીતે જો એ ભોગવે, આંખ એ પર પદાર્થને ભોગવે, તો જેમ અગ્નિના સંયોગમાં લોખંડનો ગોળો છે એ ગરમ થઈ જાય છે, એ ઉષ્ણતાને પ્રાપ્ત કરે છે, એવી રીતે આ આંખ પણ લોખંડના ગોળાની માફક એ ઉષ્ણતાનો અનુભવ કરે. પણ આપણે જાણીએ છીએ કે એમ તો બનતું નથી. અગ્નિ તો ક્યાંય દૂર હોય છતાંય આંખ એને દેખે છે, કાંઈ અગ્નિને પ્રગટાવતી નથી કે અગ્નિનો એટલે કે ઉષ્ણતાનો અનુભવ પણ કરતી નથી, એટલે એમ તો નથી. આ દ્રષ્ટાંતને બહુ સ્પષ્ટ રીતે સમજાવી અને પછી સિદ્ધાંતની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી કે એ જ રીતે આ જ્ઞાન છે તે પણ કેવું છે? એ દેખનાર છે, એ દર્શન માત્ર સ્વભાવવાળું છે, તે સર્વને માત્ર દેખે જ છે, સર્વને કેવળ દેખે જ છે. એ જ્ઞાન બધાને દેખે જ છે, દેખનાર જ છે, એ કાંઈ કરનાર નથી. જ્ઞાન નેત્રની માફક દેખનાર હોવાથી એ કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તે કર્મનું કાંઈ કરતું નથી કે કર્મને એ વેદતું નથી. કર્મને કરવા માટે પણ અસમર્થ છે અને કર્મના ઉદયોને વેદવા માટે પણ જ્ઞાન અસમર્થ છે. એટલે કર્મને કરતું નથી અને કર્મને વેદતું નથી, એટલે કે કર્મને ભોગવતું નથી. કોણ? જ્ઞાન. જ્ઞાન કહો કે આત્મા કહો, જ્ઞાન કહો કે આત્મા કહો, બંને એક જ વાત છે. એનો અર્થ એ થયો કે આત્મા ખરેખર નિશ્ચયથી તો કર્મને કરતો નથી કે કર્મને ભોગવતો નથી, પરંતુ માત્ર એના જ્ઞાન સ્વભાવને કારણે એને જાણે છે. કોને જાણે છે? એ સર્વ પદાર્થોને જે જ્ઞેય છે એને જાણે છે, એનું જ્ઞાન કરે છે. કેવળ જ્ઞાન માત્ર સ્વભાવવાળું એટલે કે જાણવાના સ્વભાવવાળું હોવાથી એ કર્મને જાણે છે, કર્મના બંધને જાણે છે, કર્મરહિત દશા મોક્ષ એને પણ જાણે છે, કર્મના ઉદયને પણ જાણે છે, નિજરાને પણ જાણે છે. એ જાણે છે, જાણે છે, જાણે છે, પણ કાંઈ કરતું નથી. જ્ઞાન કાંઈ કરતું નથી એટલે કે ભગવાન આત્મા કાંઈ કરતો નથી, એ બંધ પણ કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી. અને પછી એ વાત ગુરુદેવ બહુ સારી રીતે સમજાવવાના છે કે ભગવાન આત્માને બંધ કેવો અને મોક્ષ કેવો. જે છે તે છે, પોતે પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે એવા ભગવાન આત્માને બંધ નથી અને મોક્ષ પણ નથી. બંધ નથી તો પછી મોક્ષનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? એ તો માત્ર જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. ભગવાન આત્માને કાંઈ નથી, એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એ કર્મના કર્મને કરતો પણ નથી, કર્મનો કરતા પણ નથી. કર્મના ઉદયને જાણે છે અને કર્મના ઉદયને એ જાણે છે તો ભોગવતો નથી, કેમ કે એ એનાથી જુદું છે, એ તદ્દન ભિન્ન છે. એટલે પરપદાર્થને એ ક્યાંથી ભોગવે? પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે કર્મના ઉદયને એ કરતો નથી, ભોગવતો નથી. કર્મના ઉદયને પણ જાણે છે, નિર્જરાને પણ જાણે છે, બંધને જાણે છે, મોક્ષને જાણે છે, સર્વને કેવળ જાણે જ છે, પણ એ કરતો નથી કે ભોગવતો નથી. આવી પ્રયોજનભૂત વાત આ ગાથામાં કરવામાં આવી છે. એનો જેટલો વિસ્તાર થશે અને જેમ 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 એમાં ઊંડા ઉતરતા જઈશું તેમ 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 મોક્ષ માર્ગની ઘણી સ્પષ્ટતાઓ થશે. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં એ વાત કરી કે જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે, માટે કરવું ભોગવવું એ કંઈ જ્ઞાનને છે જ નહીં. કરવા ભોગવવા પણ માનવું એ અજ્ઞાન છે. કોઈ એમ માને કે જ્ઞાન કંઈક કરે, આત્મા કંઈક કરે, આત્મા કંઈક ભોગવે તો એ અજ્ઞાન છે. આવી વાત થઈ એટલે એની સામે પોતે જ પ્રશ્ન મૂકી અને એક સ્પષ્ટતા આપી કે આવું તો કેવળ જ્ઞાન છે, બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખ દુઃખ રાગ આદિ રૂપે પરિણમન થાય છે, એટલે કે એને એવું ભોગવાય પણ છે. તેમજ જ્યાં સુધી આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય આ કર્મો છે તો ત્યાં સુધી એ અદર્શન અજ્ઞાન તથા અસમર્થપણું પણ હોય છે, તો પછી કેવળ જ્ઞાન થયા પહેલા આ જ્ઞાતા દ્રષ્ટાપણું કેવી રીતે કહેવાય? એમ કરી અને એમણે પ્રશ્ન કર્યો અને એનું સમાધાન પણ પોતે આપ્યું. અને એ સમાધાન આજે ફરીથી આપણે લઈએ છીએ કે પહેલેથી કહેતા જ આવીએ છીએ કે જે સ્વતંત્રપણે કરે, સ્વતંત્રપણે ભોગવે, તેને પરમાર્થે કરતા ભોગતા કહેવાય છે. આ મૂળ વાત છે. એ અગાઉની ગાથામાં એ વાત આવી ગઈ છે કે પોતે રૂચિપૂર્વક, પોતે રૂચિપૂર્વક રસપૂર્વક કરતા થઈ અને કરે તો એનો એ કરતા કહેવાય. એ જ રીતે એ રૂચિપૂર્વક રસપૂર્વક ભોગવાનો ભાવ કરે છે તો એ ભોગતા થાય છે. માટે જ્યાં મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો, મિથ્યાત્વ ગયું, તો પછી ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થાય છે. પરદ્રવ્યનું સ્વામીપણું રહેતું નથી, કેમ કે સમ્યક દર્શન થયું છે, મિથ્યાત્વ ગયું છે, મિથ્યાદ્રષ્ટિરૂપ અજ્ઞાન ગયું છે, તો પછી પરદ્રવ્યનું સ્વામીપણું પણ રહેતું નથી, કેમ કે પછી શ્રદ્ધા સાચી થઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, પોતાનું સ્વરૂપ જણાયું છે તો પોતે આ છે, તો પછી પોતાની સાથે બીજું કાંઈ નથી, એ વાત એને બરાબર સ્પષ્ટ થઈ ગઈ છે. આ શરીર પણ પોતાનું નથી કે પોતાની સાથે નથી, આ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એ પણ પોતાની સાથે નથી કે પોતામાં નથી, એટલે એ બધું પોતાથી જુદું છે એમ જીવને બધું સ્પષ્ટ થઈ ગયું છે. એટલે પછી પરદ્રવ્યનું સ્વામીપણું એને ક્યાંથી હોય, બીજાનો સ્વામી ક્યાંથી થાય, બીજાનો કરતા ક્યાંથી થાય, બીજાનો ભૂખતા પણ કેવી રીતે થાય? મિથ્યાત્વ ગયું, મિથ્યા દ્રષ્ટિરૂપ અજ્ઞાનનો અભાવ થયો, ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો, અને ત્યારે જીવ જ્ઞાની થયો થકો સ્વતંત્રપણે તો કોઈનો કરતા ભોગતા થતો નથી. પછી એને દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એની શ્રદ્ધા સમ્યક થઈ છે, એટલે એ પરના કાર્યો હું કરી શકું છું એવી માન્યતાથી એ વિરક્ત થાય છે, એવી માન્યતા એને છૂટી જાય છે, એવું હવે રહેતું નથી. અને એ જ રીતે પરને હું ભોગવું એ માન્યતાનું પણ પૂર્ણપણે ખંડન થઈ જાય છે, એ માન્યતા પણ ચાલી જાય છે. જીવ જ્યારે જ્ઞાની થયો છે, મિથ્યાત્વ ગયું છે, તો પછી સ્વતંત્રપણે પોતે એમ વિચારીને ક્યારે કરતા થતો નથી કે હું આના કામ કરું, પરના કામ કરું, કેમ કે પરનું કરતાપણું છે નહીં એ વાત તો એને સ્પષ્ટ થઈ ગઈ છે. અને એ જ રીતે પરનું ભોગતાપણું પણ પોતે કરી શકતો નથી એ વાત પણ એને સ્પષ્ટ છે. તો જ્ઞાની થયો તે પછી એ સ્વતંત્ર રીતે પોતે રૂચિથી રાગથી કોઈનો કરતા કે ભોગતા થતો નથી, તથા પોતાની નબળાઈથી કર્મના ઉદયની બળજોરીથી પોતાને હજી પુરુષાર્થમાં નબળાઈ છે અને કર્મનો એવો બળવાન ઉદય છે, તો એ કર્મના બળવાન ઉદય વખતે બહારથી કોઈને એમ લાગે કે આ જીવ એ કાંઈક કરી રહ્યો છે અથવા તો કાંઈક ભોગવી રહ્યો છે, પણ વાસ્તવમાં તો એટલે કે પરમાર્થ દ્રષ્ટિએ જોઈએ તો એને એ જીવને કાંઈ કરવા કે ભોગવવાના રાગના એવા ભાવ નથી, એના પ્રત્યે એને રૂચિ નથી. એ તો પરવશપણે એ કરતા ભોગતા થાય છે, સ્વતંત્રપણે કરતા ભોગતા થતો નથી, રૂચિપૂર્વક કરતા ભોગતા થતો નથી, પણ પરવશપણું એવું છે કે જ્યારે કર્મના ઉદય બળવાન છે અને પોતાનો પુરુષાર્થ નબળો છે ત્યારે એ કાંઈક કરતો લાગે અથવા તો કાંઈક ભોગવતો લાગે, પણ એને તો પરમાર્થ દ્રષ્ટિએ કરતા ભોગતાપણું કહેવાતું નથી. એટલે પછી પંડિતજી આગળ એ વાત બરાબર સિદ્ધ કરે છે કે એ રીતે એને એ કરતા ભોગતાપણું તો છે નહીં, તો પછી એ જ્ઞાતા દ્રષ્ટાપણું થયું, બીજું શું થયું? બીજી પણ એક વાત સાથે સમજાવી છે કે હજી પૂર્ણ દશા નથી, કેવળ જ્ઞાન નથી થયું, છતાં પણ દ્રષ્ટિની મુખ્યતાથી જો વિચાર કરવામાં આવે તો એને નાના પ્રકારે કર્મનો બંધ થતો હોય કે નાના પ્રકારે એને ભોગતાપણું હોય જે અનંતાનુબંધીનું કારણ નથી, તો એને તો અહીંયા ગણતરીમાં લેવામાં આવ્યું જ નથી, કેમ કે એ બધું તો ધીરે 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 ક્ષય થવાનું જ છે. સમ્યક તો થયું છે, અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે, સાચી સમ્યક શ્રદ્ધા થઈ છે, જ્ઞાની થયો છે, પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એટલે પોતાના સ્વરૂપથી બીજું બધું જુદું છે, પોતે પોતાના સ્વરૂપને વિશે રહી શકે છે, ત્યાંથી આવતા આનંદને ભોગવી શકે છે, એ સિવાય પરનું કાંઈ કરી શકતો નથી, પરને ભોગવી શકતો નથી, આ બધું જ્યારે સ્પષ્ટ છે, છતાં પણ ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈ છે અને કર્મના ઉદયો બળવાન છે, તો તે વખતે ક્યારેક એ કર્મરજ એને લાગે, એટલે કે એને એવું રાગનું એવો રાગ થાય, એને એવું કંઈક કાર્ય થાય, એમાં સહેજ કરતાપણું કે ભોગતાપણું થાય, તો એ અતિ અલ્પ છે, એટલે એનાથી જે બંધ પડે છે એ પણ અલ્પ બંધ છે. એટલે કહે છે કે તે કાર્યના નિમિત્તે કંઈક નવીન કર્મરજ લાગે પણ છે, તો પણ તેને અહીં બંધમાં ગણવામાં આવતી નથી, કેમ કે એને ગૌણ કરીને વાત કરી છે, દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરી છે, એટલે એવા નાના પ્રકારના બંધને અહીંયા ગણવામાં આવ્યા નથી. મિથ્યાત્વ ગયું છે એટલે સંસાર ગયો છે. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. અને આ જીવને તો જે જ્ઞાની થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, એને તો હવે મિથ્યાત્વ છે જ નહીં. એટલે મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. અને થોડાક નાના પ્રકારના એ કર્મ બંધાય છે, જે અનંતાનું બંધી ગયું છે તે પછી છે, તો એની જે દશા છે એ પ્રમાણે એવો બંધ થાય છે. પાંચમા ગુણસ્થાનની દશા છે તો બે કસાઈની ચોકડીનો ભાવ છે, છઠ્ઠે સાતમે છે તો ત્રણ કસાઈની ચોકડીનો ભાવ છે, ચોથે છે તો મિથ્યાત્વ એક ચોકડીનો અભાવ છે. એટલે એવા કસાય તો એને ગયા છે, એટલે એ પ્રમાણે એને એવા નાના પ્રકારના બંધ પડે છે. પણ એથી શું, એથી કંઈ એને આનંદ ભવ કરવાનો હવે પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. અનંતાનુબંધી કસાય તો ગયો છે એટલે અનંત અનુબંધ થાય એમ તો હવે છે જ નહીં. એટલે પછી ઉદાહરણ આપીને એમ કહ્યું કે સમુદ્રમાં એક બિંદુ હોય એની સી ગણતરી, જે અનંત કાળ સુધી એને ભવના ભ્રમણ થવાના હોય એની સામે બે ચાર પાંચ ભવ, વધુમાં વધુ કૃપાળુ દેવે કહ્યું છે એ પ્રમાણે 15 ભવ થાય, તો એની સી ગણતરી. સમુદ્રમાં એક બિંદુની જેમ ગણતરી નથી, એવી રીતે અનંત ભવની અપેક્ષાએ 5, 10, 15 ભવ થયા તો શું, એની કાંઈ ગણતરી નથી. એટલે મિથ્યાત્વ ગયા પછીથી 5, 10 કે વધુમાં વધુ 15 ભવ થાય એથી વધારે ભવ થતા જ નથી. એટલે સમુદ્રમાં બિંદુની સી ગણતરી, એમ કહી અને પંડિતજીએ આખી વાતને સમજાવી દીધી કે ભાઈ, કેવળ જ્ઞાન થયા પહેલા પણ જ્ઞાતા દ્રષ્ટાપણું હોય છે. સમાધાન તો એનું આપ્યું ને, સમાધાન શેનું આપ્યું, પ્રશ્ન એવો ઉપસ્થિત કર્યો હતો કે હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ અને હજી આ બધા કર્મના ઉદયો છે, તે છતાં પણ આવું જ્ઞાતા દ્રષ્ટાપણું કેમ કહેવાય, તો એનું આ સમાધાન આપ્યું. હવે અહીંયાથી આગળ વાત આપણે લઈએ. ગઈકાલે આટલે સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો, હવે આગળ અહીંયા કહે છે, વળી એટલું વિશેષ જાણવું કે કેવળ જ્ઞાની તો સાક્ષાત શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે, અને શ્રુત જ્ઞાની પણ શુદ્ધ નયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે. કેવળ જ્ઞાની, એને તો કેવળ જ્ઞાન થયું છે, એને તો સાક્ષાત શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે, એને તો હવે બીજો વિકલ્પ પણ નથી, બીજો ભાવ પણ નથી, એકમાત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે એ રહ્યા છે, જ્ઞાન ભાવે રહ્યા છે, પોતાના સ્વરૂપને જાણે છે અને અપૂર્વ એવા અવ્યાબાધ સુખનો અનુભવ કરી રહ્યા છે. કેવળ જ્ઞાનીની તો શું વાત કરી, એટલે સાક્ષાત એ શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે, જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું પૂર્ણપણે એમને તો પર્યાયમાં પ્રગટ કરી દીધું છે અને એ તો એમ જ રહ્યા છે. પણ સાથે શ્રુત જ્ઞાની છે એની વાત લઈ અને સમજાવે છે પંડિતજી કે શ્રુત જ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને એવો જ અનુભવે છે. શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એવા ધ્રુવ તરફ લક્ષ કરતા, એવા શુદ્ધનયના વિષયભૂત ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરતા, એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા, ત્યાં એકાગ્રતા કરતા, એવો જ ભગવાન આત્મા જેવો છે તેવો જ એને અનુભવમાં આવે છે, જણાય છે. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એમાં તો કોઈ પર્યાય છે જ નહીં, એ તો ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એક સરખો શુદ્ધ છે, એમાં કાંઈ શુદ્ધતામાં ઓછા વધતા પણ છે જ નહીં, એ તો પૂર્ણપણે શુદ્ધ જ છે. જે અશુદ્ધિ છે એ તો બધી પર્યાયમાં છે. ભગવાન આત્મા જે શુદ્ધનયનો વિષય, એ તો ત્રણેય કાળે એક સરખો શુદ્ધ છે. તો શુદ્ધનો આશ્રય કરતા એ જ્યારે અનુભવમાં આવે તો એનું શુદ્ધ પરિણામ અનુભવાય છે. શુદ્ધનયના અવલંબનથી આત્માનો એવો જેવો છે એવો જ અનુભવ થાય છે. એટલે શ્રુત જ્ઞાનીને પણ શુદ્ધનયના અવલંબનથી, એટલે કે શુદ્ધનયના વિષયભૂત ભગવાન આત્મા જે પૂર્ણ છે, જે પૂર્ણપણે શુદ્ધ છે, જે ત્રિકાળ જ્ઞાયક છે, એનું અવલંબન લેતા એને એવો જ જ્ઞાનમાં આવે છે, એટલે કે અનુભવમાં આવે છે. જેવો છે તેવો અનુભવમાં આવે કે બીજી રીતે આવે, જેવો છે એવો જ અનુભવમાં આવે કે બીજી રીતે આવે, જેવો છે તેવો જ આવે તો પછી ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે અને આ શ્રુત જ્ઞાની કે પોતે એવા શુદ્ધના વિષયભૂત શુદ્ધ ભગવાન આત્માનું અવલંબન કરે છે તો એને અનુભવ પણ એવો જ છે. તો ફેર શું છે? કેવળ જ્ઞાની અને શ્રુત જ્ઞાનીનો ફેર શું છે? પંડિતજી કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. કેવળ જ્ઞાનીને બધું પ્રત્યક્ષ છે, આત્માના પ્રદેશોથી એ પ્રત્યક્ષ સીધું જ જ્ઞાન કરે છે. જ્યારે શ્રુત જ્ઞાની છે એને જ્ઞાનમાં પરોક્ષપણું છે. પણ અનુભવનો વિચાર કરીએ તો, અનુભવની અપેક્ષાનો વિચાર કરીએ તો, જે આનંદનું વેદન છે એ વેદન તો પ્રત્યક્ષ છે. અને એ વાતની સ્પષ્ટતા ગુરુદેવે પણ કરી છે અને એ વાતની સ્પષ્ટતા મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ કરવામાં આવી છે કે જે અતિન્દ્રિયપણે આનંદનું વેદન સમ્યક દર્શન થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે, એ વેદન એ અનુભવાય છે, એ વેદન પ્રત્યક્ષ છે, એમાં કાંઈ અનુમાન કરે છે એમ નથી. પ્રત્યક્ષ એટલે એ ખરેખર એવો આનંદ અનુભવમાં આવે છે, એ અનુભવ કાંઈ કલ્પિત છે એમ નથી. શ્રુત જ્ઞાની છે, હજી સમ્યક દર્શન થયું છે, કેવળ જ્ઞાન નથી થયું, તો એને નિર્વિકલ્પ ધ્યાનમાં જે સ્વરૂપનો અનુભવ થાય છે એ વખતે આનંદનું વેદન છે, એ વેદન કાંઈ અનુમાન દ્વારા કર્યું છે એમ નથી, એમાં કોઈ વિકલ્પ છે એમ નથી. એટલે એ વેદન જે છે, આનંદનું વેદન છે, એ તો અનુભવ છે, એ તો પ્રત્યક્ષ અનુભવ છે. એટલે એવું પ્રત્યક્ષપણું આનંદના અનુભવની અપેક્ષાએ તો શ્રુત જ્ઞાનીને પણ છે. પણ જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાનમાં દરેક સમ્યક દ્રષ્ટિની તારતમ્યતા જુદી. કેમ કે આપણે જાણીએ છીએ કે જ્ઞાનના ઉઘાડ દરેકના ઓછા વધતા હોય. તિર્યંચને સમ્યક દર્શન થાય તો એને કઈ જ્ઞાનનો એટલો ઉઘાડ ન હોય, પણ પોતે બધાથી ભિન્ન છે, બધાથી જુદો છે એ તો સ્પષ્ટ હોય. પોતે બીજા રૂપે નથી એ વાત તો બરાબર એમ જ હોય, એ વાત તો એમ જ હોય, ભલે ને એને શબ્દો એ ન હોય તો પણ. અને જે પોતાને અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એ તો બધાને એક સરખો જ હોય. એ મનુષ્યને સમ્યક દર્શન થયું છે એને હોય કે તિર્યંચને હોય, એ બધાને પોતાના સ્વરૂપમાંથી આવતો જે આનંદનો અનુભવ છે એ તો બધાનો સરખો છે. કેમ કે બધા આત્માને જે અનુભવ થાય છે એ તો એના સ્વરૂપને કારણે અનુભવ થાય છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે તો ગુણનું પરિણમન છે, એવા ગુણો છે તો એવો આનંદનો અનુભવ થાય છે. એટલે બધાનો એ આનંદનો અનુભવ, એવું વેદન એ સરખું છે. અહીંયા તો જ્ઞાનની અપેક્ષાથી વાત બધી લીધી છે એટલે અહીંયા કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. કોની વચ્ચે અહીંયા આ ભેદ પાડ્યો છે? કેવળ જ્ઞાની અને શ્રુત જ્ઞાનીની વચ્ચે. શ્રુત જ્ઞાનીને પણ શુદ્ધ નયના અવલંબનથી આત્માનો અનુભવ છે, એ આત્માને એવો જ અનુભવે છે, જેવો આત્મા છે એવો જ અનુભવે છે, એ વાત કરી. અને પછી પંડિતજી કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે, માટે શ્રુત જ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાની અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે. એમને તો આ વાત આપણને સમજાવવી છે કે શ્રુત જ્ઞાનીને પણ કેવળ જ્ઞાન નથી થયું, છતાં પણ એને જ્ઞાન અને શ્રદ્ધાની અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે. કેમ કે જ્ઞાન એવું જ થયું છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ એને જણાયું છે, એને જ આપણે જ્ઞાન કહીએ છીએ. આ કંઈ દ્રવ્ય શ્રુત વાંચી અને જે માહિતી મેળવીએ છીએ એ જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન છે. એ વખતે જે અનુભવ થયો છે, બધાથી પોતે ભિન્ન છે, જુદો છે, એવું ભેદ જ્ઞાન થયું છે એ જ્ઞાન છે. બધાથી પોતે જુદો પડી ગયો છે, પોતાનું કેવું સ્વરૂપ છે એ એને જણાઈ ગયું છે, એ જ્ઞાન છે. અને એ જ્ઞાન થયા પછીથી એ પોતાને બીજી રીતે કલ્પી શકે જ નહીં. સમજવા જેવું છે પ્રભુ આ વાતને, બહુ શાંતિથી સમજવા જેવી છે કે એ અનુભવ થયા પછીથી એ પછી પોતાની જાતને દેવપણે કે મનુષ્યપણે કે તિર્યંચપણે એ કલ્પી પણ શકે નહીં, એવો વિકલ્પ પણ એને આવે નહીં. એક વખત પોતાનું સ્વરૂપ સ્પષ્ટ થયા પછીથી એ બીજી રીતે કલ્પી પણ શકે નહીં. જો આ વાતને સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું કે આપણે વર્તમાનમાં મનુષ્ય છીએ અને ધારો કે કોઈક નાટકમાં આપણે એવો વેશ ભજવતા હોઈએ અને એમાં એવો પ્રાણીનો વેશ લીધો હોય, છતાંય એ પ્રાણીનો વેશ ભજવતી વખતે પણ આપણે એમ કલ્પી શકીએ કે હું આ પ્રાણી છું? ના, એવું આપણે કલ્પનામાં પણ કરી નથી શકતા. એ વેશ ભજવતા હોઈએ, દાખલા તરીકે સિંહનું મોરું પહેર્યું હોય ને બધા કપડા એ દાંતના પહેરીને સિંહ તરીકે કરતા હોઈએ, તે છતાંય અંદરમાં એવી શ્રદ્ધા થાય છે કે હું સિંહ છું? એવું તો થતું નથી. એવી કલ્પના થાય છે કે હું સિંહ? ના, એવું કલ્પનામાં આવતું નથી. એ વખતે પણ આપણે જે છીએ તે જ છીએ. માત્ર અત્યારે આટલું વર્તમાન જીવન, એમાં 5-25 વર્ષની અંદર આપણને આ મનુષ્યપણું કેટલું બધું ઘૂંટાઈ ગયું છે કે આપણે પોતાની જાતને મનુષ્ય સિવાય બીજું કલ્પી પણ શકતા નથી. માત્ર આ 5-25 વર્ષની અંદર. તો પછી વિચાર કરો કે જે શાશ્વત પોતાનું સ્વરૂપ છે, કાયમ માટે હંમેશા જે રહ્યું છે એવું શાશ્વત સ્વરૂપ, જે ક્યારેય બદલાતું નથી, નાશ પામતું નથી, જેમાં કોઈ ફેરફાર થતો નથી, એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એનું જેને દર્શન થયું, એનું જેને ભાન થયું, પોતાને એ અનુભવમાં આવ્યું, એવા સમ્યક દ્રષ્ટિને એ અનુભવમાં આવ્યા પછીથી કેવી રીતે લાગે કે પોતે મનુષ્ય છે ને પોતે દેવ છે કે પોતે તિર્યન છે, એવું ક્યાંથી લાગે? એટલે એને એવો વિકલ્પ પણ ના આવે, એને એવી કલ્પના પણ ના આવે. સમ્યક દ્રષ્ટિની વાત આખી જુદી છે પ્રભુ. એક વખત સ્વરૂપનો અનુભવ થાય પછી બધું જતું રહે છે. પછી આ મનુષ્યપણું ને આ રમેશપણું બધું ક્યાં ભાગી જાય છે ખબર નથી પડતી. એને કાંઈ યાદ કરીને જુદું કરવું પડતું નથી. આ સગા સંબંધી સ્નેહીઓ બધામાં ભગવાન આત્મા દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે પ્રભુ. પણ આપણને આ બધું સમજાવવું છે એટલે આચાર્ય ભગવાન આપણને આ દલીલ દ્વારા સમજાવે છે, દલીલ કરીને તર્ક દ્વારા આપણને સમજાવે છે, કેમ કે એમણે તો એ અનુભવી લીધું છે. જયસેન આચાર્ય ભગવાને તો એ વાતને અનુભવી લીધી છે, ગુરુદેવે તો એનો અનુભવ કર્યો છે, પણ હવે આપણને કેવી રીતે સમજાવે? એટલે આ બધી વાત શાસ્ત્ર દ્વારા આપણને સમજાવી છે, શબ્દો દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. આપણે એ મૂળ વાતને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શ્રુત જ્ઞાની છે તો શું છે? સમ્યક દ્રષ્ટિ છે, આત્માનો અનુભવ છે, મુખ્યતા તો એની છે. આત્માનો અનુભવ છે એ મુખ્યતા છે, અને આત્માનો અનુભવ થયા પછીથી જ્યારે એ પોતે પોતાને ભગવાન આત્મા તરીકે જ જુએ છે, જાણે છે, અનુભવે છે, તો પછી બીજા પદાર્થ સાથે એને શું સંબંધ હોય? કાંઈ હોય નહીં. બધાનો એ જ્ઞાતા દ્રષ્ટા જ થઈ જાય, બધાનો એ જાણવા વાળો જ થઈ જાય, કોઈનો એ ભોગવવા વાળો કે કરવા વાળો થાય નહીં. બહુ સહેલું છે પ્રભુ, આ તો બહુ સ્પષ્ટ છે. પણ અહીંયા પંડિતજીએ સમજાવ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ સમજાવ્યું છે, જયસેન આચાર્ય ભગવાને પણ સમજાવ્યું, બધાએ એ જ વાત સમજાવી છે. અહીંયા પંડિતજી પણ એ વાત સમજાવે છે, કહે છે કે માટે શ્રુત જ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાની અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે, અને ચારિત્રની અપેક્ષાએ હજી પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું ને, હજી પૂર્ણ કષાય રહિત દશા પ્રગટ નથી થઈ ને, એટલે કહે છે કે પણ ચારિત્રની દશા, ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે. એટલે કે હજી ચારિત્રનું પ્રતિપક્ષી કર્મ કયું? મોહનીયકમ, મોહનીય, ચારિત્ર મોહનીય, મોહનીયના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એટલે ચારિત્ર મોહનીય છે તે પ્રતિપક્ષી કર્મ છે. એટલે ચારિત્ર મોહનીય કર્મનો હજી ઉદય છે. મોહનીય કર્મમાં દર્શન મોહનીય તો ગયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે દર્શન મોહનીય તો ગયું છે, પણ હજી ચારિત્ર મોહનીય છે, અને એને હજી કસાયની એક ચોકડી, બે ચોકડી કે ત્રણ ચોકડી બાકી છે, એટલે એનો હજી ઉદય છે. એ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે. એટલે ઘાત એટલે એવા સ્વભાવ ભાવનો ઘાત કરે છે, એને ઢાંકવા વાળું છે. ખરેખર તો સ્વભાવ ભાવનો ઘાત એને એના પુરુષાર્થની નબળાઈથી થાય છે, એ વખતે આ કર્મનો ઉદય છે એ એમાં નિમિત્ત છે. પણ અહીંયા વ્યવહારથી એમ કહેવાય કે ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે. ખરેખર તો એ કર્મનો ઉદય કઈ જીવમાં ઘાત કરે છે એમ છે જ નહીં, પણ જીવની એવી એ સમયની યોગ્યતા છે. ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે. એટલે કે જીવની એ સમયે એવી યોગ્યતા છે, અને એ સમયે એવા પ્રતિપક્ષી કર્મ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય એ વખતે છે. અને આગળ કહે છે કે તથા તેને નાશ કરવાનો ઉદ્યમ પણ છે. આ કર્મના ઉદયને નાશ કરવાનો ઉદ્યમ છે એમ કહ્યું એટલે એનો અર્થ એ છે કે પોતાને હજી એવું પૂર્ણ ચારિત્ર પ્રગટ કરવાનો ઉદ્યમ છે. પોતે એવું જયારે પૂર્ણ ચારિત્ર પ્રગટ કરશે એટલે એ સહજ રીતે ચારિત્ર મોહનીય કર્મ નો પૂર્ણપણે નાશ થશે. એટલે એનો ઉદ્યમ તો કઈ કર્મને નાશ કરવાનો નથી, પણ પોતાના શુદ્ધ પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવાનો છે. પણ વ્યવહારથી પછી ભાષામાં તો એમ જ કહેવાય ને કે એ પ્રતિપક્ષી કર્મનો જે ઉદય છે અને એને લીધે જે ઘાત છે એને પણ નાશ કરવાનો એનો ઉદ્યમ છે, એનો એવો પ્રયત્ન છે. અને જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળ જ્ઞાન થશે. એટલે સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન તો થશે જ. અહીં સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જો બહુ સ્પષ્ટતા કરી દીધી છે પંડિતજીએ, નાની નાની વસ્તુની ખૂબ સરસ રીતે અહીંયા સ્પષ્ટતા કરી છે કે અહીંયા આપણે જે વાત કરી કે એને સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહ્યો અને એને જ્ઞાતા દ્રષ્ટાપણું છે, તો આ એક વધારાની સ્પષ્ટતા કરી કે અહીંયા કઈ અપેક્ષાથી કહ્યો છે જ્ઞાની, કેમ કે પૂર્ણ જ્ઞાની તો થયો નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિને જે જ્ઞાની કહેવામાં આવ્યા છે તો તે સમ્યક દ્રષ્ટિને એ મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ, મિથ્યાત્વ ગયું છે, સમ્યક દ્રષ્ટિ થયા છે એટલે એ અપેક્ષાથી એમને જ્ઞાની કહેવામાં આવ્યા છે. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ લઈએ, જ્ઞાન સામાન્યની અપેક્ષાએ લઈએ તો સર્વજીવ જ્ઞાની છે, બધા જ્ઞાની છે. જ્ઞાન સામાન્યની અપેક્ષા એટલે ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપ જ છે, તો બધા જીવને માટે છે, બધા જ આત્મા એમ જ છે, બધા જ જ્ઞાન સહિત છે, બધાને પૂર્ણ જ્ઞાન છે, વ્યક્તતા નથી. પણ શક્તિ અપેક્ષાએ તો બધા જ પૂર્ણ જ્ઞાની છે, એવું પોતાનું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પ્રગટ કરી શકે એવા જ છે. એટલે જ્ઞાન સામાન્યની અપેક્ષાએ લઈએ તો સર્વજીવ જ્ઞાની છે. અને વિશેષ અપેક્ષા લઈએ એટલે કે પર્યાયની સાથે સમજીને વિચાર કરીએ તો પર્યાયની અપેક્ષાએ તો શું થાય, તો કે જ્યાં સુધી કિંચિત માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહીં. વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત માત્ર, જરા માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહીં. એટલે અહીંયા તો એ વાત નથી લીધી, અહીંયા તો સમ્યક દર્શન થયું છે અને મિથ્યાત્વનો અભાવ થયો છે એટલે એ અપેક્ષાથી એને જ્ઞાની કહેવામાં આવ્યા છે. આખી વાત ફરીથી વાંચીએ એટલે બરાબર સમજાઈ જાય. કે છે કે અહીં સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે, કેમ કે મિથ્યાત્વ એમનું ગયું છે એટલે કે સમ્યત્વ પ્રગટ થયું છે એટલે સાચી શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે, સાચી માન્યતા છે એટલે એમને જ્ઞાની કયા છે. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ લઈએ તો સર્વજીવ જ્ઞાની છે. અને વિશેષ અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત માત્ર પણ અજ્ઞાન રહે, જરા પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી શકાય નહીં. જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતા જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી, અર્થાંત 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કહ્યો છે. આ તો સિદ્ધાંત પ્રમાણે વાત કરી, સહેજ પણ હજી અજ્ઞાન, કિંચિત માત્ર પણ અજ્ઞાન છે એટલે કે કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એમ કહેવાય 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કયો. પણ હવે એ અજ્ઞાન ભાવ કેવો, અતિ સૂક્ષ્મ વાત છે આ તો બધી. સિદ્ધાંત પ્રમાણે સમ્યક દ્રષ્ટિને અહીંયા જે મિથ્યાત્વનો ભાવ થયો છે એ અપેક્ષાએ એને જ્ઞાની કહેવામાં આવ્યો છે અને એટલા માટે એને દ્રષ્ટા અને જ્ઞાતા ભાવ છે એ વાત અહીંયા તો સિદ્ધ કરવી છે. એટલે કહે છે કે આ રીતે જો જ્ઞાનની વાત કરીએ તો આ ત્રણ પ્રકાર જુદા જુદા પડે છે, પણ અહીંયા તો આપણે જે વાત કરી છે તો મિથ્યાત્વ ગયું છે એ અપેક્ષાએ એ જ્ઞાની છે એની વાત છે. માટે અહીં જે જ્ઞાની અજ્ઞાનીપણું જે અહીંયા કહ્યું છે તે સમ્યક્ત્વ મિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું. એટલે સમ્યક્ત્વ થયું છે તે જ્ઞાની અને મિથ્યાત્વ ગયું નથી, મિથ્યાત્વ સહિત છે તે અજ્ઞાની છે એમ અહીંયા જાઓ. તો આ રીતે આપણે અહીંયા ભાવાર્થ પૂરો કરીએ છીએ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન, એટલે કે જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે, એની ઉપરનું પ્રવચન આપણે પહેલા લઈશું અને એના અંશો આપણે, મોટાભાગના અંશો આપણે કરીશું. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો, એના પાના નંબર 178. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 178, સમયસાર ગાથા 320, શ્રીમદ અમૃત ચંદ્રાચાર્ય કૃત ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું પ્રવચન. અહીંયા શરૂઆતમાં જ કહે છે, મથાળું એની અંદર કહે છે કે હવે પૂછે છે કે એ કઈ રીતે, એટલે શું કે જ્ઞાની કરતા ભોગતા નથી એ કઈ રીતે છે, એવો પ્રશ્ન હતો, એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. એટલે કહે છે કે હવે પૂછે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી, એ કરતા નથી ભોગતા નથી એ કઈ રીતે છે, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહી છે. તો એની વાત કરતા ગુરુદેવ કહે છે કે લ્યો, શિષ્ય પૂછે છે એનો અર્થ એ કે તે ખૂબ જિજ્ઞાસાથી વાત સાંભળે છે. ભાઈ, સાંભળવા ખાતર સાંભળવું એ જુદી ચીજ છે, અને આત્માર્થી થઈ જિજ્ઞાસાથી સાંભળવું એ જુદી ચીજ છે. જો સ્વાધ્યાય કરીએ છીએ ને, તો સ્વાધ્યાય કરવા ખાતર સ્વાધ્યાય કરવો કે આત્માને અર્થે સ્વાધ્યાય કરવો, એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી દીધી. પ્રવચન સાંભળીએ તો ગુરુદેવનું પ્રવચન સાંભળવા ખાતર સાંભળવાનું છે કે આત્માને અર્થે સાંભળવાનું છે? સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ, સમયસાર વાંચીએ છીએ, બીજા શાસ્ત્રો પણ વાંચીએ છીએ, એનું અધ્યયન કરીએ છીએ, તો આપણે જૈન થયા છીએ માટે કરવાનું છે કે આપણા આત્માને અર્થે કરવાનું છે? ગુરુદેવ એ વાત આપણને કહે છે કે જો આત્માર્થી થઈ અને જિજ્ઞાસાથી સાંભળવું એ વાત આખી જુદી છે. એટલે કે આ અનેક તરહના વિકલ્પ કરે છે, વેદે છે એમ દેખાય છે, અને આપ ધર્મી એ કરતો નથી ભોગવતો નથી એમ કહો છો, તો તે કેવી રીતે છે? આ પ્રશ્ન જે છે એ આખો જિજ્ઞાસુનો પ્રશ્ન છે, અને પ્રશ્ન પણ એમણે જ ઉભો કર્યો છે અને એનો ઉત્તર પણ એમણે જ આપ્યો છે. મહાપુરુષોએ જે પ્રશ્ન મૂકી અને આપણને સમજાવવા માટે એનો ઉત્તર પણ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે આ પ્રશ્ન કરનાર છે, જિજ્ઞાસુ છે, અને એ સાંભળવા ખાતર સાંભળતા નથી, પરંતુ પોતાના આત્માને અર્થે સાંભળે છે. માટે એમને એવો પ્રશ્ન થયો છે કે આપ આ જે વાત કરો છો ધર્મીની, કે જે કરતા નથી ભોગતા નથી, એ કરતો નથી ભોગવતો નથી એમ કહો છો, તો એ વાત હજી અમને બરાબર પૂરી સમજમાં આવી નથી, તો એ કેવી રીતે છે? એવી એને જિજ્ઞાસા છે, અંદરમાંથી જાણવાનો ભાવ છે. અગાઉની ગાથામાં તો વાત કરી દીધી, સમજાવી પણ દીધું, તર્કથી પણ સમજાવ્યું, બધી રીતે સમજાવ્યું, સિદ્ધ કર્યું કે ધર્મી જીવ જ્ઞાની છે, તે કરતા ભોગતા નથી. પણ હજી એને વિશેષપણે એને જાણવું છે, એટલે આવો જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો છે. કેમ કે એને તો આ બધી વાતને પોતાના આત્માને અર્થે સાંભળવી છે, જાણવી છે ને. વસ્તુને આત્મસાત કરવી હોય ત્યારે અંદર ઊંડા ઉતરવાનું મન થાય, પણ માત્ર માહિતી રૂપે ભેગી કરવી હોય તો શું થાય, 1, 2, 3, 4, 5 એની સમરી કરવાનું મન થાય કે આપણને આવડી ગયું, આટલી 5 વસ્તુ આમાં કહી, ચાલો હવે આગળ વધો, આમાં આ 2 વસ્તુ કહી, હવે આગળ વધો. આ જે સમરી કરે છે ને, સમરી કરે છે એ ઊંડો ઉતરતો નથી, સમરી કરે છે ઊંડો ઉતરતો નથી, એ ગોખણિયું જ્ઞાન કહેવાય, એ પંડિતાઈ કહેવાય, બીજાને ઇમ્પ્રેસ કરી દે, પણ એથી એને કઈ લાભ થાય નહીં, એનો કઈ દાડો વળે નહીં. અહીંયા તો જિજ્ઞાસુ છે, એને તો ઊંડા ઉતરવું છે, એટલે એને વિચાર કરવો છે કે આ બધું કેવી રીતે છે, આ આત્મા આ જ્ઞાની છે એ કરતો નથી ભોગવતો નથી, આ બધું કેવી રીતે છે? ગુરુદેવે એ વાતને અહીંયા પકડી અને આપણને સમજાવ્યું છે કે આત્મા પરને રાગને કરે નહીં ને વેદે નહીં, આત્મા પરને રાગને કરે નહીં અને વેદે નહીં, આ શું ચીજ છે? આવા વિસ્મયકારી સ્વભાવને જાણવાની જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે, એવા આ શિષ્ય પ્રશ્ન કર્યો છે અને એને શિષ્યને દ્રષ્ટાંત દ્વારા આ ગાથામાં ઉત્તર આપવામાં આવ્યો છે. કેટલી સરસ વાત છે ગુરુદેવ, કેટલી સરસ વાત આપણને કરી દીધી. આપનું ક્યાં ધ્યાન દોર્યું છે કે ભાઈ તમે સ્વાધ્યાય કરો છો પણ તમને આવી જિજ્ઞાસા થાય છે, સ્વરૂપને જાણવા વિશે આવી જિજ્ઞાસા થાય છે કે આ બધું કેવી રીતે છે, આ મારી વાત ચાલે છે, આત્માની વાત એટલે મારી વાત, તો એમાં એવું થાય છે કે આ પરને પણ હું ન કરું અને આ બધું આ હું કામ ધંધા નોકરી આ બધું હું કરું છું તો આ વાત કેવી રીતે હશે એમ કરીને જિજ્ઞાસા થાય છે ક્યારે, એમાં અંદર ઊંડા ઉતરવાનું મન થાય છે એને માટે થઈ અને એવો પ્રયત્ન થાય છે કે લાવ કોઈ જ્ઞાની પાસે જઈને આ વાત સમજું. અહીંયા તો શિષ્યને એવી જિજ્ઞાસા જાગી છે, એને તો મૂળ વાતને સમજવી છે કે આ હું ભગવાન આત્મા પરને કરતો નથી અને એને વેદતો નથી, એ રાગ પણ ન કરે અને એ ભોગતા પણ ન થાય, આ બધું કેવી રીતે છે એવી જિજ્ઞાસા છે. અને એવી જિજ્ઞાસા જેને જાગી છે અંતરમાં એ એનો ઉત્તર મેળવીને જ રહે છે. શાસ્ત્રો આટલા છે, જ્ઞાની પુરુષો પણ એવા નિમિત્તે મળી રહે છે, જેને એવી જિજ્ઞાસા ઉઠી છે એને એનો ઉત્તર આપનારા એવા જ્ઞાની પણ મળી જાય છે. જો ઉપાદાન જાગૃત થયું હોય અને નિમિત્ત ન મળે એવું બનતું જ નથી. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત તો હોય જ છે, જગતમાં ક્યારેય નિમિત્તનો ટોટો પડ્યો જ નથી. તો આપણે મૂળ વાત ઉપર આવીએ, ટીકાની વાત ઉપર આવીએ છીએ. અહીંયા ટીકા ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે, પહેલી જ લીટી લીધી છે કે જેવી રીતે આ જગતમાં, આટલી વાતમાં જ હવે ગુરુદેવ તો આગળ વધી ગયા. ઉભા રહો એક મિનિટ, આ જગત કયું, જગત એટલે શું, જગત છે, જગતનું અસ્તિત્વ છે એટલે પહેલા તો આ જગતને સિદ્ધ કરી દીધું જગતમાં કહેતા જ. ગુરુદેવ કહે છે કે પહેલા જગત સિદ્ધ કર્યું, જોયું છ દ્રવ્યમય જગતની અસ્થિ છે, એની હયાતી છે, જગત છે એમ એની અસ્થિ સિદ્ધ કરીને વાત કરે છે કે આ જગતમાં એવું કહેવામાં આવ્યું ને જેવી રીતે આ જગતમાં, ગાથામાં એમ કહ્યું એટલે એનો અર્થ કે જગત છે, જગતનું અસ્તિત્વ છે, જગતની અસ્થિને સિદ્ધ કરી દીધી જેવી રીતે આ જગતમાં, એની અસ્થિ સિદ્ધ કરીને વાત કરે છે. શું વાત કરે છે કે જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી દ્રશ્ય પદાર્થને કરતું નથી, વેદતું નથી. ગાથાની આ વાત, ટીકાની આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે કે આ નેત્ર આંખ તે દ્રશ્ય નામ દેખવા યોગ્ય પદાર્થથી અત્યંત ભિન્ન છે, અત્યંત જુદા છે. આંખને અને આંખ જેને જુએ છે એને બંનેને અત્યંત ભિન્નતા છે, બંને જુદા છે. ભાઈ આ આંખ જેને દેખે છે તે દેખવા યોગ્ય પદાર્થથી તે અત્યંત ભિન્ન છે અને તેથી તે આંખ તેને કરવા અને વેદવા અસમર્થ છે. તેને એટલે જે પદાર્થને જુએ છે એ પદાર્થને કરવા અને વેદવા માટે એ આંખ અસમર્થ છે. જુઓ આ સિદ્ધાંત કયો કે દ્રશ્ય પદાર્થથી આંખ ભિન્ન ને આંખથી દ્રશ્ય પદાર્થ ભિન્ન એમ પરસ્પર ભિન્નતા છે, એમ દ્રશ્ય પદાર્થ અને આંખ એ બંનેની વચ્ચે પરસ્પર ભિન્નતા છે. ત્યાં આંખ ભિન્ન વસ્તુને કરે કે આંખ ભિન્ન વસ્તુને વેદે એ કઈ રીતે બને, એ બને જ નહીં. પોતામાં કાંઈ કરવા પણ હોય તો વાત બરાબર છે, પોતામાં એ અભિન્ન હોય, પોતાથી ભિન્ન ન હોય એને એ કરે એને એ વેદે, પણ જે પોતાથી જુદું છે ભિન્ન છે, પણ ભિન્નને પોતાથી જે જુદું છે એ પર છે એને એ વેદે ને એને એ કરે એ કેવી રીતે બને, એ ના બને. જેને એ પોતાપણે માને એ ખરેખર પોતાપણે છે કે કેમ એ વિચાર એને કરવો રહ્યો ને કે ના પોતાપણે નથી, તો પોતાપણે નથી, સ્વ એ જ પોતે છે અને એ સિવાય આ વિભાવ ભાવ છે એ પણ પોતાપણે નથી, તો પછી એને એ કરે કેવી રીતે, જે પોતાપણે નથી એને કરે કેવી રીતે, પોતાથી અભિન્ન હોય, પોતાથી અભિન્ન હોય તો એને કરે કે વેદે એ તો બરાબર સમજાય, પણ જે પોતાથી ભિન્ન છે જુદું છે જેને એ અડતું નથી એને એ કરે કેવી રીતે, આંખ જેને અડતી નથી એને એ કરે કેવી રીતે, આંખ જેને અડતી નથી એને એ ભોગવે કેવી રીતે? એ રીતે આંખ જગતની ચીજને દેખે પણ જગતની જે દ્રશ્યમાન ચીજ છે એને કરતી નથી, એને વેચતી પણ નથી, અને એ જ રીતે જ્ઞાન પણ એ કોઈને કરતું નથી કે વેચતું નથી. અને પછી આગળ વાત સમજાવી છે તો એ વાત હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.